એકલતાનો સામનો કરી શકે છે એ લોકો થોડાક દીપમાં જઈ શકે છે. ઘણી વખતે આપણે એકલતાનો સામનો નથી કરી શકતા. તમે જુઓ, આપણે એકલતાને અભિશાપ માનીએ છીએ. એટલે જાત જાતના સાધનો આપણે ડેવલપ કર્યા, ગેજેટ્સ ડેવલપ કર્યા. કઈ નહીં તો ગેજેટ મારી પાસે છે ને, એટલે આપણે સમજીએ કે કોઈ મારી પાસે છે, હું કશાકની સાથે જોડાયેલો છું. વિચાર કરો, આપણે આપણી જાતની સાથે પણ એકલા જીવવાની હિંમત કરી શકતા નથી. અને જ્યારે ગેજેટ સાથે, સાધનો સાથે, ઇલેક્ટ્રોનિક મીડિયાની સાથે તમે જોડાઓ છો, ધીમે 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 આપણે આપણું સ્વ ભૂલી જઈએ છીએ. એક લેયર્સ, કેટલા બધા લેયર્સ એના ઉપર લઈ આવીએ છીએ. ઇન્ડિયાની અંદર હમણાં જ એક ચર્ચા થતી હતી, જે શિક્ષણ શાસ્ત્રીઓ છે, એકેડેમિશિયન છે અને સાયકોલોજિસ્ટો છે, એની સામે અત્યારે એક બહુ મોટો પ્રોબ્લેમ છેલ્લા કોરોનાના કાળ દરમિયાન અને એની અસર હેઠળ બાળકોનો આવ્યો છે, કે જે બાળકો ઓનલાઈન સ્ટડી કરે છે અને એમનો કેટલો બધો સમય સ્ક્રીનની સાથે જાય છે અને સ્ક્રીનની સાથે જવા માટે એ એકલા રહે છે. એમને હવે એકલતાની આદત પડી ગઈ છે. જ્યારે કોઈની સાથે રહેવાનું આવે, કોઈની સાથે વાત કરવાની આવે, પ્રેક્ટિકલી કોઈની સાથે બેસવાનું આવે, એ લોકો ચીડિયા થઈ જાય છે, ચીડાઈ જાય છે અને એમનું વર્તન એગ્રેસિવ બની જાય છે. એ કોઈને ઇન્ક્લુડ કરી શકતા નથી, કોઈને એકોમોડેટ કરી શકતા નથી, કોઈને સ્પેસ આપી શકતા નથી, કારણ કે એમને પોતાની જાતને મેકેનિઝમ સાથે જોડી દીધી છે, જે મેકેનિઝમ રેઝિસ્ટ કરતું નથી. જીવંત વ્યક્તિ રેઝિસ્ટ કરે છે. આ એક બહુ જ પ્રોસેસ અત્યારે થઈ ગઈ છે અને એમાંથી આ જનરેશન કેવી રીતે બહાર આવશે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ધીમે 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 વિસરાતી જશે. વ્યક્તિ જે છે પોતાની જાતમાં કેન્દ્રિત બની જશે. આ એક સમસ્યા. પણ જ્યારે જો અધ્યાત્મના માર્ગે આપણે આગળ વધવું હોય તો થોડીક આપણી જાતને આપણે એકલતાની આદત પાડવી પડશે. મેં તમને જે સમસ્યાની વાત કરી એ બાળકોની છે, યંગ માઇન્ડની છે, હજુ એમનું માઇન્ડ ડેવલપ થઈ રહેલું છે એની વાત છે. અને એમાં એમને જે કંઈ જોવા મળે છે, જે કંઈ સાંભળવા મળે છે, જેની સાથે જોડાય છે, એ કન્ટેન્ટના કન્ટેન્ટ પોતે પણ ઘણું બધું કારણભૂત છે એમાં. પણ જ્યારે આપણે કન્ફેશનની વાત કરીએ તો એ કન્ફેશન ઇન્ડિવિજ્યુઅલ જ શક્ય બને. જાહેરની અંદર કન્ફેશન આપણે કયું કરીએ, કઈ ભૂલો કરીએ, આપણું મન, આપણા મનમાં સબકોન્શિયસ માઇન્ડની અંદર જે વાતો રહેલી છે એને આપણે કોઈની આગળ ખુલ્લી કરી શકીએ છીએ? નથી કરી શકતા. નાની નાની વાતો પછી આપણે કરીએ અને નાની નાની વાતો જે છે એટલે ઉપર છલ્લી, નાની વાતો એટલે ઉપર છલ્લી વાતો, અંદરમાં જઈને કન્ફેશન, આલોચન આપણે કર્યું જ નથી. આલોડન, આલોચન તો અંદરમાં જઈને થાય. સાવ નાની નાની ભૂલોથી તાપનો અનુભવ ના થાય, પશ્ચાતાપ ન થાય. એટલે ઘણી વખતે નાની ભૂલના માટે આપણે સોરી કહી દઈએ. દરેક સોરીની અંદર, સોરી એક બહુ સારો શબ્દ છે, એ એક્સપ્રેશન બહુ સારું છે. એટલીસ્ટ તમે સ્વીકાર કરો છો કે તમે કંઈક ભૂલ કરી, પણ એ બહુ સ્થૂળ છે. આપણા હૃદય સુધી, હૃદયથી સોરી આવતું જ નથી, સોરી શબ્દોમાં જ આવે છે. આવવું જ જોઈએ એ પણ. પણ જ્યારે આપણે આત્મનિરીક્ષણની વાત કરીએ, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની વાત કરીએ, આલોચનાની વાત જ્યારે આપણે કરીએ, ત્યારે અંદરમાં ઇન્ટ્રોસ્પેક્ટ કરીને આપણે આપણી જાતને પહેલા તો તૈયાર કરવાની છે. એટલા માટે ગુરુની સાથેનો જે આખો સંબંધ આપણો બતાવ્યો, કેટલું રિસ્પેક્ટ ગુરુના માટે પેદા કરીએ છીએ. અને આપણા મનને એક મેસેજ મળે છે, નહીં આવા ગુરુની પાસે તો હૃદય ખાલી કરી શકાય, બધું જ કહી શકાય, એમનાથી કશું છુપાવવાનું ન હોય. અને ગુરુથી જો કંઈ પણ છુપાવીએ તો એ આલોચના પછી જે પશ્ચાતાપમાંથી પસાર થયા, આપણે અંદર તાપનો અનુભવ કર્યો, એ તાપ શાંત નહીં થાય. કન્ફેશન દ્વારા ગુરુની સમક્ષ જ્યારે આપણે આપણા દોષોને રજૂ કરી દઈએ છીએ ત્યારે આપણું મન જે છે થોડુંક હળવું બને છે. કોઈને વાત કરી લેવાથી મન હળવું થાય છે, મનનો ભાર થોડોક ઓછો થઈ જાય છે. આવો તો આપણને અનુભવ છે. તો પછી અત્યારે સામૂહિક ક્રિયાઓનું પોતાનું મહત્વ છે, કારણ કે સોસાયટી છે, સંઘ છે, એ સંઘ પ્રત્યેની પણ આપણી જવાબદારી છે. 12મી શતાબ્દી એટલે ઇન્ડિયાના કોન્ટેક્સમાં આપણે જોઈએ તો 12th-13th century સુધી પ્રતિક્રમણની ક્રિયા ઇન્ડિવિજ્યુઅલ હતી. અલબત્ત ધર્મસ્થાનોમાં કરાતી હતી, ઉપાશ્રયોમાં કરાતી હતી, ઔષધશાળામાં કરાતી હતી, કારણ કે એ વખતે સાધુ ભગવંતો માટે ઉપાશ્રયો હતા નહીં, ઉપાશ્રયો શ્રાવકો માટે જ હતા. સાધુ ભગવંત માટે તમે કોઈ પણ જગ્યા બનાવો તો મારા સાહેબ તો એમાં જઈ જ ન શકે, જાય જ નહીં એમના નિયમ મુજબ, કારણ કે એમના માટે બનાવેલું આહાર એમને ન ખપે, એમના માટે બનાવેલી કોઈ જગ્યા એમને ન ખપે. આ મૂળભૂત વ્યવસ્થા હતી. એટલે શ્રાવક પોતાની આરાધનાના માટે દરેક શ્રાવકના ઘરમાં જેમ જગ્યા હોય, પેલાના ઇન્ડિયન કન્સેપ્ટની અંદર ઘરો મોટા હતા, પશુઓનું પાલન હતું, એટલે ખુલ્લી જગ્યાઓ પણ હોય, ઉપર છાપરું હોય, નીચે રહેવાની થોડી બેસી શકાય એવી જગ્યા હોય, સાધુઓ ત્યાં જઈને રોકાતા હતા. એટલે એની અંદર શ્રાવક પોતાનું પ્રતિક્રમણ કરે, સાધુ ભગવંતો પોતાનું પ્રતિક્રમણ કરે. એટલે સાધુ ભગવંતોના સૂત્રો જુદા, પ્રતિક્રમણના શ્રાવકોના સૂત્રો જુદા. એટલે આ જ એક ઇન્ડિકેટ કરી ગયા, ત્યારે સૂત્રો સંમિલિત થઈ ગયા છે, મિક્સિંગ થઈ ગયા છે. એટલે બહુ જ ગંભીરતાથી આપણે વિચાર કરીએ તો આપણે જે સૂત્રો બોલીએ છીએ એ ઘણા બધા એમાંના સૂત્રો માત્ર સાધુ ભગવંતોને લાગુ પડે છે. પણ અત્યારે હવે આ એક પરંપરા થઈ ગયેલી છે, આપણે પરંપરાને ચેન્જ નહીં કરી શકીએ, પણ પરંપરાને, ટ્રેડિશનને આપણે સમજવી તો ચોક્કસ જોઈએ. 12મી-13મી શતાબ્દી સુધી પ્રતિક્રમણની આખી પરંપરા ઇન્ડિવિજ્યુઅલ હતી. ઇન્ડિયાની અંદર 12મી-13મી શતાબ્દીમાં ખંભાતની અંદર સૌથી પહેલા સામૂહિક પ્રતિક્રમણની એક કન્સેપ્ટ જે છે એ મૂકવામાં આવ્યો દેરાવાસી પરંપરામાં, પછી એ ચાલુ થયું. એનીવે સમૂહનો પોતાનો એક પ્રભાવ છે, પણ સમૂહની અંદર કોઈ પણ ક્રિયા આપણે કરીએ એ વખતે આપણા મનને આપણે આપણા કંટ્રોલમાં રાખવાનું છે, આપણી આંખોને આપણા કંટ્રોલમાં રાખવાની છે, આપણા એટીટ્યુડને આપણા કંટ્રોલમાં રાખવાનું છે, આપણું મન, આપણી આંખો એટલે આપણી ઇન્દ્રિયો અને આપણો એટીટ્યુડ બીજાથી પ્રભાવિત ન થાય. મોટાભાગે સમૂહની અંદર આપણને કોમેન્ટ કરવાનું મન થાય છે, કોમ્પ્લિમેન્ટ ઓછા લોકો આપે છે, સમૂહમાં કોમ્પ્લિમેન્ટ પણ અપાય, અનુમોદના સમૂહમાં જ થાય, કોઈનું કંઈક જોઈએ તો જ આપણને ભાવ જાગે, પણ થોડુંક મનને ટપારજો, મનને પૂછજો, હું કોમેન્ટ કરવા તૈયાર થાઉં છું કે કોમ્પ્લિમેન્ટ આપવા તૈયાર થાઉં છું. મોટા ભાગે આપણો એટીટ્યુડ કોમ્પ્લિમેન્ટરી નથી હોતો, કોમેન્ટ કરવાનો હોય છે. અને કોમેન્ટ કરવાથી, દરેક વાતમાં કોમેન્ટ કરવાની આદત જે છે એ આપણના આપણી દ્રષ્ટિમાં એક દોષ દ્રષ્ટિ, બીજાની ભૂલો જોવાની, અને એ અધિકાર કોને આપ્યો આપણને? અને હવે તો આપણે ત્યાં તો એવી સિસ્ટમ આવી ગઈ છે કોઈ કોઈને કંઈ કહી જ ન શકે, જેને મનમાં જે આવે તે કોમેન્ટ કરી દે, જે આવે તે કહી દે. પાછું તમારી જે સ્ટાઇલ છે, અમેરિકન સ્ટાઇલ, બહુ સોફિસ્ટિકેટેડ રીતે ઇફ યુ ડોન્ટ માઇન્ડ એમ કરીને વાત કરે, અરે તને ખબર છે કે હું માઇન્ડ કરીશ તો બધી કહે છે શા માટે? ઉર્દુના એક કવિએ કહ્યું છે, વો નસ્તર ભી લગાતે હૈ તો મરહમ કી તરફ, નસ્તર ભી લગાતે હૈ તો મરહમ કી તરફ. આપણને લાગે કે મલમ પટ્ટા કરે છે, પણ હકીકતમાં એ આપણા ઘાને વધારતા. સમૂહની અંદર આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, આપણી જાતને આપણે થોડીક ચેક કરવી પડે. સમૂહની અંદર બીજાનું નહીં જોવાનું, બીજાનું જોવું હોય તો હું આ જે કરું છું બરાબર છે કે નહીં, બીજાનું જોઈને શીખી શકાય, પણ બીજાને શીખવાડવા માટે બીજાનું જોવાનું એ કહે તમને કે મને બતાવો, ક્યાંક મારી ભૂલ થતી હોય તો મને કહેજો, આવો રાઇટ તમને આપ્યો હોય તો બરાબર છે. અને આપણે ત્યાં તો નાની નાની વાતની અંદર એ આવું કરે છે, અશાતા લાગશે, પાપ લાગશે. પેલો બિચારો નવો નવો કરતો હોય તો પહેલાથી જ ડરી જાય એના હૃદયની અંદર, અને બે ચાર વાર એની સાથે આવું વર્તન થાય એટલે એને એમ થાય કે આપણે તો જવું નથી, આપણને કંઈ આવડતું નથી, કંઈ ભૂલ થઈ જશે તો આપણને પાપ લાગી જશે. આવું કરીને આપણી નવી જનરેશનને, આપણા બાળકોને આપણે ક્યારેક સન્માર્ગથી વંચિત કરી દઈએ છીએ અને આપણને ખબર બી નથી હોતી. પાપોથી બચવાનું છે, અવિધિ ન થાય એનું ધ્યાન રાખવાનું છે, પણ ક્યારેક કદાચ કોઈનાથી અવિધિ થઈ ગઈ હોય તો એને પ્રેમથી સમજાવી શકાય. ઓન ધી સ્પોટ કહેવાની જરૂર બી નથી, પછીથી કહી શકાય. અને એ બી આપણા સંબંધો હોય, એવા રિલેશન્સ હોય કે આપણે એને કહી શકીએ અને આપણી વાતને પોઝિટિવલી લે. એટલે પશ્ચાતાપ જે પેદા થાય છે એ પછી ગુરુની પાસે જઈને કન્ફેશન કરવાનું, એટલે કન્ફેશન ગુરુની પાસે જ કરવાનું છે. હવે સામૂહિક ક્રિયાઓ થઈ એટલે આપણા આચાર્ય ભગવંતોએ કઈ કયા પ્રકારના પાપો આપણને લાગી શકે એની એક સંભાવના, એક પોસિબિલિટી, પ્રોબેબિલિટી જે છે એમને સામે રાખીને કેટલાક સૂત્રો એમને બનાવ્યા. જુઓ તમે એ સૂત્રોની રચના કેવી છે. ઇન્ડિવિડ્યુઅલ બોલાતું હોય, તમ નિંદે તમ ચ ગરિહામી, હું એની નિંદા કરું છું, હું ગરહા કરું છું. ગરહામી, અમે ગરહા કરીએ છીએ, આ શબ્દ પ્રયોગ નથી ત્યાં આગળ. તો જયારે હું કરું છું ત્યારે ઇન્ડિવિડ્યુઅલ આવ્યું. ઇટ મીન્સ કે આ પ્રૂવ કરે છે કે કન્ફેશન જે છે એ ઇન્ડિવિડ્યુઅલ હોય. અને ક્યારે પણ ભૂલોનો એકરાર, એટલે ભલે આપણે સમૂહમાં ક્રિયા, આપણને ધ્યાન કહેવાનું સમૂહમાં ક્રિયા કરવાથી ઉત્સાહ વધે, એકબીજાને પ્રેરણા મળે, અને થોડુંક એ સાચું પણ છે. આપણે નાનપણમાં જે શીખ્યા છીએ એ જ રીતે શીખ્યા છીએ, પણ સમૂહમાં કરતી વખતે આપણે ઇન્ડિવિડ્યુઅલી આપણે સાવધાની રાખવી જોઈએ કે ભલે આપણે સમૂહમાં કરીએ, ગ્રુપમાં કરીએ, પણ આપણે આપણા પોતાના ભીતરમાં ઇન્ટ્રોસ્પેક્શન કરવાની પ્રોસેસ રાખવી જોઈએ. આપણને બધા મિચ્છામી દુક્કડમ બોલે એટલે આપણે મિચ્છામી દુક્કડમ કહી દઈએ અને આપણો એક મેસેજ કન્વે થઈ જાય છે એની અંદર. પણ તમે મિચ્છામી દુક્કડમ શેનું દીધું, શેના માટે તમે એક સોરી કીધું એની આપણને ખબર તો હોવી જોઈએ ને. આ તો બીજાના સોરીના સૂરની અંદર આપણે આપણો સૂર ભેળવી દઈએ છીએ. એટલે ભલે આપણે પ્રતિક્રમણ સમૂહમાં કરીએ, ગણિત આપણે નથી પણ આવડતું, સૂત્રો છે એના, એની પ્રોસેસ છે, પણ કરતી વખતે આપણે ઇન્ડિવિડ્યુઅલી માઇન્ડફુલી આપણે કરવાનું છે. એટલે પ્રાયશ્ચિત્ત કર્ણેનમ વિસોહી કર્ણેનમ વિસલ્લી કર્ણેનમ, આ આખી પ્રોસેસ જે છે ઇન્ડિવિડ્યુઅલ છે. મારે પ્રાયશ્ચિત્ત કરવું છે, હવે મને પશ્ચાતાપ થયો, પશ્ચાતાપ પછીનો સ્ટેજ આવે છે પ્રાયશ્ચિત્તનો. પ્રાયશ્ચિત્ત એટલે ગુરુની સમક્ષ રજૂઆત કરીને તમને જે યોગ્ય લાગે એના માટે તમે મને પનિશમેન્ટ આપો. અને કન્ફેશન પછી ગુરુ એ સાંભળે છે, અને ગુરુ, કારણ કે કન્ફેશન કરો એટલે હૃદયની અંદર હૃદય એકદમ ભાવુક થઈ જવાનું. આપણી ભૂલોના કારણે જ્યારે રજૂઆત કરતા હોઈએ ક્યારેક આંખોમાં આંસુ પણ આવી જાય, કારણ કે અજાણતા કે જાણતા એવી ભૂલો થઈ ગઈ હોય કે જે ભૂલો આપણે કરવા જેવી નહોતી. હૃદય ભરાઈ આવે એ વખતે ગુરુ આશ્વાસન આપે, સાંત્વના આપે, આશીર્વાદ આપે, અને એ પ્રાયશ્ચિત્તના રૂપે કાયોત્સર્ગની વ્યવસ્થા આપે. ત્યાં દરેક કાયોત્સર્ગ, કાયોત્સર્ગ બે માટે કરવામાં આવે, મુખ્યતયા પ્રાયશ્ચિત્તના માટે અને ક્યાંક મંગલના માટે. પાછળથી પછી કોઈ આરાધના કરવી હોય, કોઈને પ્રસન્ન કરવા હોય તો પણ કાયોત્સર્ગ કરાય એવી વ્યવસ્થા પાછળથી આવી, કે સમસ્ત વ્યાવચ્ચ ઘરાણામનો કાયોત્સર્ગ જે છે, દેવદેવીઓના કાયોત્સર્ગ જે છે, એ એમને પ્રસન્ન કરવા માટે એમની હેલ્પ આપણને જોઈએ છે એના માટે. પણ મૂળભૂત રીતે કાયોત્સર્ગ એ પ્રાયશ્ચિત્તના માટે કાયોત્સર્ગની વ્યવસ્થા છે. એટલે લોગસૂત્રની સાથે પણ કન્સેપ્ટ જોડાયેલા છે. મોટાભાગના કાયોત્સર્ગ સાગરવર ગંભીરા સુધી, આખું લોગસ નથી બોલવાનું, છેલ્લે શાંતિના કાયોત્સર્ગ વખતે, કારણ કે શાંતિનો કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્તનો કાયોત્સર્ગ નથી, એટલે લોગસૂત્ર આખો પાઠ કરવાનો છે. બાકી મોટાભાગના કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત માટેના છે, અને થોડાક કાયોત્સર્ગ એવા પણ છે સંદેશું નિમલરાયરા સુધી. એટલે લોગસની જે કપલેટ છે, ગાથા છે, એને ચાર સ્ટેપ કર્યા છે. ರೋಗಸ ಉದ್ಯೋಗರೆ ತಮ್ಮ ತಿತ್ತ ಎರೆ ಜೀಣೆ ಅರಿಹಂತೆ ಕಿತ್ತೈ ಸಂ ಚೌವಿ ಸಂಪಿ ಕೇವಲ. ಆ ಚಾರ್ ಭಾಗ ಮೇಣೆ ವೇಚಿ ದೇವಾ ಮಾಡಿ એટલે ટોટલ લોગસ ની સાત કપ્લેટ છે, સાત ગાથા છે, એટલે સાત ચોક અઠ્યાવીસ. મોટા ભાગે સત્યાવીસ શ્વાસોશ્વાસ, અને લોગસ જે બોલવાનું છે એ શ્વાસોશ્વાસ ની સાથે આપણે બોલવાનું છે. હવે આપણે ત્યાં એક વ્યવસ્થા ગણતરીની આવી ગઈ, આટલા લોગસ ગણો, અને જયારે ગણતરી કરવાની વાત આવે ત્યારે જે વધારે સ્પીડથી ગણી શકે એ આપણે ત્યાં જરા સારું કહેવાય, આવું આપણે માનીએ. સ્લો સ્લો શું કરવાનું, એટલે ગણતરીમાં સ્પીડ જોઈએ. અને આવું આપણે એટલા માટે માની લીધું કે કારણ કે જયારે ડોલર ગણવાના હોય ત્યારે આપણી સ્પીડ, હવે તો મશીનો આવી ગઈ એટલે કેટલાક લોકો લોગસ ગણતી વખતે પણ હવે મશીન જેવું રાખે છે, કેલ્ક્યુલેટર જેવું દબાવતા જાય દબાવતા જાય. શ્વાસોશ્વાસની સાથે જયારે તમે કોઈ પણ પ્રોસેસ કરો છો, પ્રક્રિયા કરો છો, બ્રીધિંગ પ્રોસેસને માઇન્ડફુલી વોચ કરતા કરતા, કારણ તો એને વોચ કરવું જ પડે, પછી એ રિધમાઇઝ થઈ જાય તમારી સાથે, ત્યારે તમે એકાગ્ર બનો છો. અને અત્યારે ઠીક છે, હવે આમાં બહુ જલ્દી ચેન્જ આપણે લાવી નહીં શકીએ, આપણને પણ થોડીક સમય લાગશે ચેન્જ કરવા, પણ ક્યારેક એકાદ લોગસ બહુ જ શાંતિથી શ્વાસોશ્વાસની સાથે આવી રીતે લોગસ ઉજ્જો અગરે તમ તિથ યરે જીણે અરિહંતે ચિત્તૈ સમ ચૌવી સંપી કેવલી. ગણતરી માટે નહીં, લોગસ ગાવા માટે. લોગસનું ઓરિજિનલી નામ છે નામસ્તવ. સ્તવ એટલે સ્તુતિ કરવી, ગ્લોરીફાય કરવું. તમે જે હિમ્સ ભજન ગાવો છો, સ્તવ અને સ્તુતિમાં બે ફરક છે. એકથી ત્રણ ગાથાની હોય એને સ્તુતિ કહેવામાં આવે, અથવા તો સાત ગાથા સુધી, એટલે સેવન કપ્લેટ્સ જેમાં હોય, વન ટુ થ્રી ઓર સેવન કપ્લેટ્સ, એને આપણે સ્તુતિ કહીએ. એ સિવાયનું જે કંઈ હોય, મોટા નવ હોય, દસ હોય, અગિયાર, એને સ્તવ કહીએ છીએ. નામ સ્તવ કારણ કે એમાં સેવન કપ્લેટ્સ છે. સ્તવ એટલે લય, એ બોલતી વખતે લય આવવો જોઈએ, એક રિધમ આવી જોઈએ, રિધમાઇઝ થઈને બોલવાનું છે. અહીંયા આગળ ગુરુની સમક્ષ એટલે કાયો સર્ગની અંદર, બહુ પ્રાચીન સમયમાં કાયો સર્ગની અંદર શ્વાસોશ્વાસની સાથે જયારે કાયો સર્ગ કરવાનું હતું, ત્યારે જે ગુરુ ગુરુની સમક્ષ રજૂઆત કરી અને ગુરુએ જે પ્રાયશ્ચિત આપણને કરવા માટે આપણને કહ્યું, ગુરુ હજુ પ્રાયશ્ચિત આપ્યું નથી, પણ ગુરુએ કહ્યું કે તું આટલો સમય થોડો હજુ વધારે શાંત થા, કારણ કે પેલું એક અંદરમાં એજ્યુકેશન પેદા થયું છે આપણી ભૂલો જોઈને, એટલે ગુરુ શાંત કરવા માટે શ્વાસોશ્વાસ્ય દ્વારા આપણી જાતને રિધમાઇઝ કરવા માટે પ્રતિક્રમણ પછી કાયો સર્ગની પ્રોસેસ, એટલે સામાયિક ચૌષત્વ વાંદના પ્રતિક્રમણ કાયોસર્ગ, અને કાયોસર્ગની અંદર પછી હવે મન સ્થિર ન રહે, મન જુદા જુદા વિચારોમાં જાય, એટલે લોગસૂત્ર દ્વારા મનને સ્થિર કરવા માટેની એક પ્રોસેસ. પણ શ્વાસોશ્વાસ, બ્રીધિંગ પ્રોસેસ, બ્રીધ ઇન બ્રીથ આઉટ, એ બહુ જ એમાં ઇમ્પોર્ટન્ટ હતું, બહુ જ મહત્વનું હતું. અત્યારે આપણે ભૂલી ગયા અને એને આપણે એક નિગ્લેક્ટ કરી નાખ્યું, એટલે લોગસૂત્રની એનર્જી, લોગસૂત્રની ઉર્જા, એનો આપણે અનુભવ કરી શકતા નથી, આપણને અનુભવ થતો નથી. અને પછી જે છે આવે છે પચખાણ, એટલે કે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે કમિટમેન્ટ. તમે કશીક વસ્તુના માટે તમારી કમિટેડનેસ, પ્રતિ આખ્યાન, પ્રતિ એટલે કે ફોર સમથિંગ, ફોર સમવન, ઓર ફોર સમ કન્સેપ્ટ. આખ્યાન એટલે તમે પ્રોમિસ આપો છો, તમે કમિટ કરો છો, તમારું કમિટમેન્ટ. અચખાણ એટલે આપણું એક કમિટમેન્ટ છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય ને કે આપણે પચખાણ લઈએ નહીં અને મનથી કરીએ તો શું વાંધો છે, મનથી ના કરાય, લોજિક તર્ક આપણને આવી રીતે પ્રેરિત કરે, કરાય. સૌથી વધારે મહત્વનું તો એ છે કે તમે મનથી કરો, પણ તમારું મનનું કરેલું તમારા મનમાં જ છે, કોઈને ખબર જ નથી. એટલે જ્યારે એવી પરિસ્થિતિ પેદા થઈ ત્યારે તમે મક્કમ કેટલા રહી શકશો? માનો કે કોઈ એવી સિચ્યુએશન પેદા થઈ, તમે કમિટમેન્ટ કરેલું છે અને એ સામેની સિચ્યુએશન આખી જુદી છે. માનો કે આપણે બાધા લીધી કે ચલો ભાઈ આજે આપણે મીઠાઈ નથી ખાવી, મનમાં નક્કી કર્યું, આપણે કોઈને કહ્યું નથી, કોઈને ત્યાં ગયા, આપણે રિલેટિવને ગયા, ફ્રેન્ડને ત્યાં ગયા અને હું આવો અને એને એક ડીશ મૂકી કે જો અમે તારા માટે ખાસ બનાવી છે, તને બહુ ભાવે છે, મેં બનાવી હતી, હવે તું આવી જ ગયો તો સમજતો તારા માટે બનાવી છે, તું આ ખા. તો મેં કહ્યું કે ના, મારે આજે એ મીઠાઈ નથી ખાવાની. એ કહે છે એટલે આપણી પરંપરા આપણા જૈનોમાં તો એવી વાત કે તે બાધા લીધી છે કે ના, બાધા તો નથી લીધી પણ મનમાં નક્કી કર્યું છે. એટલે એ બોલતી વખતે થોડાક આપણે ઢીલા પડી જ ગયા, કારણ કે મનગમતી વસ્તુ સામે છે. અરે બાધા નથી લીધી તો તમે શું વાંધો છે ખાવામાં? કાલે ત્યાગ કરી લેજે ને, તારે ત્યાગ જ કરવાનો છે, કાલે કરી લેજે. એટલે આપણે ઢીલા પડી જઈશું અને આપણે એ વસ્તુ લઈ લઈશું. હવે એ જ વાત આપણે કોઈને કહી છે કે આજે મારે મીઠાઈ ખાવાની નથી, તેને ખબર છે બીજાને, અને એમાં કરીને ગુરુની સામે જયારે આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ ત્યારે આપણી કમિટનેસ જે છે ઓર વધી જાય છે, આપણે કમિટેડ બની જઈએ છીએ. પછી આપણે કહી દઈએ નહીં મારે બાધા છે, અને જયારે કોઈને કહીએ આપણે કે મારે બાધા છે, મારે પ્રતિજ્ઞા છે, પછી એ વ્યક્તિ આપણને આગ્રહ કરે છે. પ્રતિજ્ઞાનું મહત્વ, પચકખાણનું મહત્વ એ રીતે, પણ પચકખાણ એ આપણે કરેલી ભૂલોના પ્રાયશ્ચિતના રૂપે, એટલે પ્રતિક્રમણની આખી પ્રોસેસ જે છે એ સમત્વ ભાવને એડોપ્ટ કરવાથી, સમત્વ ભાવને પ્રાપ્ત કરવાથી શરૂઆત થાય છે અને અહીંયા આગળ આ રીતે પચકખાણના અંદર પૂરી થાય છે. અને પ્રત્યાખ્યાન પચકખાણ મેળવ્યું એટલે આપણું મન હળવું થઈ ગયું. કોઈ પણ ભૂલનું જયારે કાં તો કોઈ માફ કરી દે આપણને તો આપણું મન હળવું થઈ જાય, કાં એના માટે એક પનિશમેન્ટ આપણને કરી દે તો પણ આપણા મનમાં એમ આવે કે ચલો મારી ભૂલ તો બહુ જ મોટી હતી પણ મારી ભૂલના માટે મેં થોડુંક કંઈક કર્યું. એટલે આ રીતે આપણું મન જે છે એ હળવું બને છે. પ્રતિક્રમણ એ હળવા થવાની પ્રોસેસ છે અને આપણે હળવા થઈએ છીએ. સંવત્સરી પ્રતિક્રમણ જેવું પત્યું એટલે હાશ છૂટ્યા, થઈ ગયું. આ રીતે હળવા નથી થવાનું, અંદરથી હળવા થવાનું છે. અને આપણે તો સંવત્સરી પ્રતિક્રમણ કરીએ એટલે પછી આપણે એક મેસેજ મળે આપણને, હાશ હવે એક વર્ષ માટે આપણું જૈન તરીકેનું લાયસન્સ રિન્યુ થયું. જૈન છીએ એટલે સંવત્સરી પ્રતિક્રમણ તો કરવું જ પડે, ઠીક છે આ વાત. પણ આપણે હળવા અંદરથી થવાનું છે. ભૂલોનું જયારે કન્ફેશન કરીએ, કોઈની આગળ આપણે ભૂલ કહી દઈએ, આપણે મારાથી આવી ભૂલ થઈ ગઈ, નહીં તો ભૂલોનો ભાર જે છે એ વધુ ને વધુ આપણને ઘેરતો જાય અને લૂમિંગ એ ગોરંબાતો જાય. જયારે આકાશની અંદર વાદળા છવાઈ ગયેલા હોય, વાદળા વરસતા પણ ન હોય અને વાદળા હટતા પણ ન હોય, એ વખતની સિચ્યુએશન કેવી હોય છે? સંસ્કૃતની અંદર એને દુર્દિન કહેવામાં આવે છે, એ દિવસને દુર્દિન કહેવામાં આવે છે. કંઈ ગમે નહીં, આખા વાતાવરણની અંદર ઉદાસી ઉદાસી છવાઈ જાય. એટલે જ્યારે આપણે આલોચના કરીએ છીએ અને કન્ફેશન પહેલા અને આલોચના એટલે પશ્ચાતાપના સમય આવી સ્થિતિમાંથી આપણે પસાર થઈએ છીએ. ગુરુની સમક્ષ રજૂઆત કરી દીધી, ગુરુએ આપણને કાયોસર્ગ કરાવ્યું, કાયોસર્ગ આપણે કર્યું, એમાં થોડા ઓર વધારે હળવા થઈ ગયા અને ગુરુએ જ્યારે પચકખાણ આપણને આપ્યું એકદમ આપણે હળવા થઈ જઈએ. પ્રતિક્રમણ એ હળવા થવાની પ્રોસેસ છે. આ પ્રોસેસ આપણે કરીએ એવા ભાવ સાથે આજે સમય પૂરો થઈ ગયો છે. હું આજનો સ્વાધ્યાય અહીંયા સમાપ્ત કરું છું. આગળની વાતો આપણે પછીના સ્વાધ્યાયની અંદર આપણે વણી લઈશું. પરમાત્માને આપના વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો નિચ્છામી કરા.
કોઈને કઈ ક્વેશ્ચન? નયનભાઈ.
હા ભદ્રબાહુજી, મારો ક્વેશ્ચન છે.
હાજી.
હા, આ પ્રોસેસ તમે કઈ ઘણી સરસ રીતે સેલ્ફ ઇન્સ્પેક્શન કરવાની, પણ એ સેલ્ફ ઇન્સ્પેક્શન કરતી વખતે ઈગો વચ્ચે નથી આવતો? ઈગોને એમ નથી થતું કે મારે શું કામ કરવું પડે? એક બીજી સાઈડ અધર સાઈડ ઓફ ધ કોઈનની વાત કરું છું કે સેલ્ફ ડિસિપ્લિન સેલ્ફ ઇન્સ્પેક્શન કરવું બહુ સરસ છે, પણ એ કરતા કરતા ઈગો વચ્ચે પ્લે નથી કરતું, તો એને કેવી રીતે ઘટાડવું કે કેવી રીતે એને સ્લો પ્રોસેસથી પણ આને બ્રેકિંગ કરવું?
એના માટે જો આપણી જે પ્રોસેસ બતાવી ને, પહેલા તમે સામાયિક એટલે સમત્વ ભાવ, તમે તમારી જાતને બેલેન્સ કરો છો, તમે તમારી જાતને હાર્મોનાઇઝ કરો છો અને સમત્વ ભાવ તરફ તમે આગળ વધો છો, એટલે કે થોડુંક તમારું મન શાંત, ઈગોની હાજરીમાં મન શાંત થશે જ નહીં. ઈગો હંમેશા આપણને એજિટેશન તરફ લઈ જાય છે, ઇરિટેટ કરે છે, આપણને એજિટેટ કરે છે. એટલે પહેલું જ પગથિયું જે સામાયિકનું આપણા જ્ઞાની પુરુષોએ મૂક્યું છે, કન્ફેશનની પ્રોસેસ છે, પણ કન્ફેશનની એટલે પ્રતિક્રમણ એ કન્ફેશનની પ્રોસેસ છે, પણ એમાં એમને પહેલા સમત્વ ભાવ, અને એ સમત્વનો ભાવ જે છે એનો એટલો બધો આપણે ત્યાં મહિમા છે કે સમત્વ પહેલા પહેલું પગથિયું હોય, પછી જુઓ એના માટેના ઈગોને કાઢવા માટે અથવા તો ઈગોને રિડ્યુસ કરવા માટેના જે પ્રોસેસ સમત્વ ભાવ દ્વારા આપણે આપણી જાતને બેલેન્સ કરીએ છીએ, પરમાત્માની સ્તુતિ દ્વારા આપણે જે નબળાઈ છે આપણામાં, આપણે વીક પડીએ છીએ તો પરમાત્માની કૃપા માંગીએ છીએ, અને એના દ્વારા આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે મારા ઉપર એવી પ્રાર્થના એવી કૃપા વરસાવો, એટલે આરોગ્ય બોહિ લાભમ સમાહિ, આ ત્રણ પ્રક્રિયાઓ દ્વારા જે છે ત્યાં આગળ આરોગ્યના બે અર્થ થયા, એક શારીરિક આરોગ્ય એટલે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થની અંદર ક્રોધ માન માયા લોભ એમાં ઈગો એ બધું રિડ્યુસ થાય, થોડું સંપૂર્ણપણે સમાપ્ત નથી થવાનું, રિમૂવ નથી થવાનું, પણ રિડ્યુસ. એટલે પરમાત્માની પ્રાર્થના, એ તો પરમાત્મા પાસે જવાની જરૂર શું છે, ઇન્ટ્રોસ્પેક્શન તો આપણે કરવાનું છે, પણ એના માટે અને ઓર વધારે પછી ગુરુની પાસે જઈને ગુરુને વંદના. એટલે જયારે વંદના કરીએ છીએ, નમ્રતાનો ભાવ પેદા કરીએ છીએ, એ આપણા ઈગોને રિડ્યુસ કરવાની એક પ્રોસેસ બની જાય છે. અને પછી આલોચના કીધી છે, પહેલા આલોચના નથી કીધી, પ્રતિકોણ પહેલા ન કીધું, પહેલા ત્રણ પ્રોસેસ મૂક્યા અને પછી પ્રતિક્રમણ, કે એનાથી તમારું હૃદય થોડુંક તૈયાર થાય. અને જુઓ આપણે આપણું હૃદય કોની આગળ ખાલી કરીએ, જેની જેની સાથે આપણું મન મળેલું હોય તે. તમે તો જૂની ગુજરાતી ભાષા જાણતા હશો, જૂની ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ખાસ કરીને બિઝનેસમેનના માટે, એ લોકો વાપરતા હોય રોજમેળ શબ્દ એક વાપરતા હતા જૂની ગુજરાતીમાં, બરાબર છે? હવે અત્યારે કેવું થઈ ગયું છે કે રોજ મળીએ છીએ પણ મેળ પડતો નથી. ઇન્ડિયાના કોન્ટેક્સમાં કહું, રોજમેળ નથી લોકો, પણ રોજ મળે પણ મેળ પડતો નથી. હવે આપણે દિલની વાત કોની આગળ કરીએ, જેની સાથે મેળ પડે, અને જેની સાથે મેળ પડે, મેળ ક્યારે પડે, આ મનનો ઈગો થોડોક ઓછો થાય તો જ આપણે બીજાને આગળ પ્રેમથી વાત કરી શકીએ, ઈગોની હાજરીમાં પ્રેમ ભર્યા શબ્દોમાં કોઈને સંબોધન પણ કરી શકતા નથી આપણે. એટલે આ ત્રણ પ્રોસેસ દ્વારા ઈગો તો રિડ્યુસ થઈ જ જાય છે, કરીએ છીએ, અને આ નમ્રતાના ભાવ સાથે ઈગો રિડ્યુસ થઈ જાય. ઈગો રિડ્યુસ થાય તો જ ઇન્ટ્રોસ્પેક્શન, તમે બી કહ્યું કે તો જ આવે, બાકી આવે જ નહીં. એટલે સ્તુતિ સ્તવના એ આપણા ઈગોને કાઢી નાખવા માટે એક બહુ જ મહત્વપૂર્ણ પ્રોસેસ. ઝૂકવું, કોઈનું ગાવું, ભગવાનની આગળ આપણે ક્યાં ઈગો રાખી શકીએ છીએ, ગુરુજનોની સમક્ષ ક્યાં ઈગો રાખીએ છીએ આપણે? એટલે મસ્તક નમાવીએ છીએ, અને આ મસ્તક ઈગોનું પ્રતીક છે. મસ્તકને અકડ રાખીને આપણે પ્રણામ નથી કરતા. અરે એક સામાન્ય હાથ જોડીએ તો એ માથું થોડુંક તો નમે જ છે આપણું, આમ અકડ રહીને હાથ જોડીએ તો એનો કોઈ અર્થ નથી હોતો, એ તો આપણી બોડી લેંગ્વેજ જ કહી આપે. એટલે જે નમીએ છીએ એ આપણા ઈગોને ત્યારે આપણે એટલીસ્ટ થોડાક સમયના માટે ગો કહી દઈએ છીએ. એટલે જયારે દેરાસરમાં જઈએ છીએ, ધર્મસ્થાનમાં જઈએ છીએ, કે તમે તમારા ઘરના પૂજા રૂમની અંદર જાઓ છો, તો અંદર જયારે દાખલ થાઓ છો ને, ત્યારે પણ ઈગો જે છે એને બહાર મૂકી દો છો તમે. અને તમારે ત્યાં તો અમેરિકા છે, ગમે તે વસ્તુ બહાર મૂકો, પાછા આવશો તો ત્યાં જ મળશે, કોઈ લઈ નહીં જાય. ઇન્ડિયામાં હજુ ડર રહે કે દેરાસરી માર કંઈક મૂકી દો કોઈ લઈ જશે, એટલે પાછા આવશો તો ઈગો તમને મળશે તમારો ત્યાં આગળ. ઈગો મૂકીને જ દાખલ થઈએ છીએ, નહીં તો આપણે ઝૂકી જ ના શકીએ, ખમાસમણ દઈ ના શકીએ. આપણી તો વ્યવસ્થા જ એવી છે કે ખમાસમણ તમે આપો, ઝૂકો તમે. પ્રક્રિયા જ એવી બતાડી છે કે તમારો તમારા ઈગોને જવું જ પડે. પછી હવે આપણે મોકલવો જ ન હોય, એને કાઢવો જ ન હોય, તો વસ્તુ જુદી છે. બાકી આખી પ્રોસેસ આપણી જે છે એ ક્રમશ આખી બતાવવામાં આવેલી છે,
સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. થેન્ક યુ પ્રણામ.
એક સવાલ છે મને, પ્રણામ. આપણે જે ભાવની સાથે વાત કરી તો એ ભાવ એટલે કે આપણો પૂરો ઉપયોગ એમાં હોવો જોઈએ, એ વાત છે, રાઈટ?
બે વસ્તુ છે. ભાવ જે છે ને, એ ભાવ એટલે એમાં ઉપયોગ એક અવેરનેસ છે, જાગૃતિ છે. જ્યારે ઉપયોગ શબ્દ આપણે બોલીએ છીએ ને, ઉપયોગ,
બરાબર,
આત્માને શુદ્ધ ભાવ સાથે જોડવું, એ અર્થમાં આપણે ઉપયોગ શબ્દ કહીએ છીએ,
બરાબર.
અને એ અર્થમાં ભાવ એટલે એક એનું એક્સ્ટ્રીમ ડેસ્ટિનેશન જે છે એ થાય છે. એની શરૂઆત જે છે ત્યાં ભાવ એટલે આપણી ઇમોશન્સ, આપણા સેન્ટિમેન્ટ્સ, જેને આપણી લાગણી કહીએ, એને આપણે એના તરફ વાળીએ, એને પણ આપણે ભાવ કહીએ છીએ. ભાવ શબ્દનો ઉપયોગ આપણે શરૂઆતની અંદર તો આપણા હૃદયની જે ઇમોશન્સ, આપણી લાગણીઓ, એને વ્યક્ત કરવા માટે પણ કરતા હોઈએ. એટલે જ્યારે કોઈ પણ ધર્મ ક્રિયાના પ્રત્યે આપણા મનમાં સેન્સ ઓફ રિસ્પેક્ટ જાગે છે, આદર જાગે છે, એટલે આપણે ત્યાં પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, અસંગ અનુષ્ઠાન પછી કહ્યું છે, પહેલા ધર્મ ક્રિયા પ્રત્યે પ્રીતિ જગાડો, આદર જગાડો, એ પણ ભાવની અંદર આવશે, એ શરૂઆતનો ભાવ છે. પછી જ્યારે તમે અસંગ અનુષ્ઠાન કરો છો, કોઈ પણ જાતની તમારી અપેક્ષા નથી, મૂળભૂત તત્વની સાથે તમે જોડાઈ જાઓ છો. એટલે ભાવને આવી રીતે આપણે સમજવાની કોશિશ કરવી પડે. શરૂઆતમાં જે આપણા હૃદયમાં ભક્તિ જાગે, એટલે ભક્તિભાવ શબ્દ વાપરીએ છીએ ને આપણે સાથે, ભક્તિમાં તો પ્રીતિ તત્વ છે. ભાવ જયારે ઓરિજિનલ ફોર્મમાં આવશે ત્યારે પ્રીતિ જેવું કશું રહેશે જ નહીં, કારણ કે તમારો ઓરિજિનલ ફોર્મ છે ભાવ, તો ઓરિજિનલ ફોર્મ જતું રહે, પછી બીજું બધું જતું રહેશે, બધા લેયર્સ જતા રહેશે, પણ શરૂઆતના સ્ટેજની અંદર વસ્તુ આપણને ગમવી જોઈએ. વ્યક્તિ પહેલા આંખોને ગમે, પછી હૃદયને ગમે,
બરાબર છે.
એટલે ગમવાની પ્રક્રિયા એ ભાવથી શરૂ થાય છે. એટલે ભાવને આ રીતે આપણે એક જુદી રીતે પણ જોઈ શકીએ.
તો પછી આપણને ખબર કેવી રીતે પડે કે અત્યારે આ મારો ભાવ છે કે હવે હું ઉપયોગ મારો પૂરો લગાવ્યો છે? એ ઘણી વાર એમ લાગે કે મનની ઉપજ છે કે હું મારો ઉપયોગ પૂરો લાગેલો છે, તો એ આપણે પોતે કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરીએ?
એમાં જે છે ને, થોડુંક આપણી જાતની સાથે જેટલી આપણે ટ્રાન્સપરન્સી કેળવશું આપણી જાતની સાથે, તો જ્યારે તમારો મન તમને એમ કહેતું હોય કે આ મારો ઉપયોગ છે, એ આવાજ, એ ફિલિંગ્સ હૃદયમાંથી આવતી હોય. જો સામાન્ય રીતે આ ફિલિંગ્સ આવશે જ નહીં, તમે ઉપયોગમાં ડૂબી જશો. આવું કે છે કોણ? માઇન્ડ કહે છે, બુદ્ધિ કહે છે, ત્યાં આગળ બુદ્ધિ સક્રિય બની જાય છે. જ્યારે તમે અનુભૂતિમાં ડૂબો છો ત્યારે કોઈ કહેનાર નથી, કોઈ સાંભળનાર નથી, કહેનાર જુદો છે, સાંભળનાર જુદો છે. જ્યારે આપણે એમ કહીએ કે હા હવે હું ઉપયોગમાં છું, તો ત્યાં હું આવે છે. હું એટલે ઈગો આવી ગયો,
બુદ્ધિ આવી ગઈ.
આ તો સેલ્ફલેસ પ્રોસેસ છે, તમે અનુભૂતિમાં ડૂબી જાઓ. એટલે ઈશોવીજી મહારાજે આને બહુ સરસ રીતે સમજાવ્યું છે, જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોકે કાન મેં હમ મગન ભયે પ્રભુ જ્ઞાનની. તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે સબ સાન મેં હમ મગન ભયે પ્રભુ. જિનહી પાયા તિનહી છિપાયા, જેને મળ્યું, જેને અનુભવ્યું, એ કહેતો ફરે જ નહીં, કહે જ નહીં, પોતાની જાતને પણ ના કહે, એ તો મસ્તીનો અનુભવ કરે, એમાં ડૂબી જ જાય. જોનારને લાગે કે આને કંઈક મેળવી લીધું છે, અને જે કહેતો કહે, કહેતા ફરે, તો સમજવું કે એને મેળવ્યું નથી, મેળવાનો દેખાડ કરે છે. આયા તિનહી છિપાયા, ન કહે કહું કે કાન મેં. આપણે ત્યાં એક સરસ કન્સેપ્ટ છે, કેવળ જ્ઞાની ક્યારે સામે ચાલીને કોઈને ન કહે કે મને કેવળ જ્ઞાન થયું છે. તો આ કન્સેપ્ટ શું છે? આત્માનુભૂતિ. તમે જયારે અંદરની અનુભૂતિમાં ઊંડા ઉતરો છો, થોડાક ઉતરો કે વધારે ઉતરો, એટલે સામાયિક જે છે ને, એ અનુભૂતિમાં દાખલ થવા માટેનો એક રસ્તો છે, દરવાજો છે. સમજવાની અનુભૂતિ, તાલી લાગી જબ અનુભવ થી, જયારે તમારા જેવી અનુભૂતિ જેને થઈ હશે, જેને થતી હશે, એ સમજી જશે, તબ સમજે સબ સાનમી. કેટલીક વાતો સાનમાં સમજી જવાની હોય છે, શબ્દોમાં કહેવાની નથી હોતી, આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ ને, અક્કલમંદ કો ઈશારા કાપી હૈ, આવું આપણે વ્યવહારમાં કહીએ છીએ. તો એ અનુભૂતિ આપણા પોતાના ભીતરમાં થવા દેવી, અને મનને પણ સક્રિય ત્યારે કરવું જ નહીં કે આ થાય છે કે આ થાય છે, જે થાય છે એમાં અનુભવો. અને જો એ આનંદ છે આપણો, એ ક્ષણોમાં, એ પળોમાં રાગદ્વેષની લહેરો ઉઠતી નથી, રાગદ્વેષ ઉઠતા નથી, મન શાંત બનતું જાય છે, તો થવા દો. સમજી લો કે તમે ભાવની અંદર ઉતરી ગયા છો, હજુ ડૂબ્યા નથી, પણ ઉતરી તો ચોક્કસ ગયા છો. સામાયિક કરતી વખતે એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો, સામાયિક ભલે 48 મિનિટનું કરીએ, 2 ઘડીનું કરીએ, પણ એ વખતે આપણે સંભર સમૃદ્ધ બનીએ છીએ, બહારના પદાર્થોથી, બહારની અસરથી અંદરમાં આવી ગયા છીએ. અને સામાયિકને તો ધ્યાનમાં જવાનો માર્ગ કયો છે? અને વીર વિજયજી મહારાજે તો સામાયિકને પરમાત્માની સાથેની એપોઇન્ટમેન્ટ કીધી છે, પરમાત્માને મળવા માટેનો તમારો એક સમય છે, પ્રભુની એપોઇન્ટમેન્ટ છે. એટલે એમને બહુ સરસ રીતે આ વાત મૂકી છે,
રૂપે ધ્યાને આવો શુભ વીર પ્રભુ કરુણા લાવો, નહીં વાર અચલ સુખ સાધંતે ગળી દોય મિલો જો એકાંતે, તે સુખકારી આ સંસાર થકી જો મુજને ઉદરે, હે ઉપકારી એ ઉપકાર તુમારો કદિયન વિસરે.
2 ઘડી પ્રભુ તમે 2 ઘડી મારા હૃદયમાં આવો, ઘડી દોય મિલો જો એકાંતે. સામાયિક એકાંતમાં કરવાનું છે, કિચનની બહાર બેસીને સામાયિક નથી કરવાનું, જોકે ત્યાં તમે નથી કરતા. ઇન્ડિયાની અંદર તો સાસુ સામાયિક કરે તો ડ્રોઈંગ રૂમમાં કરે, નાનો ફ્લેટ હોય, કિચનમાં દૂધ ઉભરાતું હોય તો પણ એનું ધ્યાન જાય, અને પછી બહુને સમત્વ ભાવ ક્યાં રહે? એકાંત જે છે, ઘડી દોય મિલો જો એકાંતે, પ્રભુ તમે જો 2 ઘડી મને મળી જાઓ, મારું કામ થઈ જાય. આ જે પ્રક્રિયા છે આખી, એ પ્રક્રિયા આપણને અંદરમાં લઈ જવાની આખી પ્રક્રિયા છે, અંદરમાં જવાની પ્રક્રિયા છે. અને
એક્સેલન્ટ એક્સપ્લેનેશન, બહુ સરસ એક્સપ્લેનેશન, તમે બહુ સરસ.
પ્રણામ પ્રણામ.
સામાયિક નો સાચો અર્થ કીધો તમે, સાચો.
પ્રણામ ગુરુજી. એક પ્રશ્ન છે, લોગસ માટે તમે શ્વાસોશ્વાસ સાથે મેચ કરવાનું સારું સમજાવ્યું, પણ અમુક લોકો ટૂ ફાસ્ટ કરતા હોય છે, ઓકેશનલી ટૂ સ્લો પણ હોય છે, તો થોડી આઈડિયાથી પણ નોર્મલ બ્રેઇન્સ લાઈક 20 કાઉસર કે
કરવું જોઈએ,
લોગસ કે 40 લોગસ નો કાઉસર કરવાનો હોય પ્રતિક્રમણ વખતે, લગભગ નોર્મલ બ્રેઇન્સ કેટલી હોવી જોઈએ?
બ્રીધિંગ પ્રોસેસ દરેકની પોતાની ઇન્ડિવિજ્યુઅલ હોય છે, એટલે મેં તમને પહેલા આપણે એક મુદ્દાની વાત આપણે ચર્ચા કરી કે પ્રતિક્રમણ એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ છે. એટલે એની અંદર સમય આપણા શ્વાસોશ્વાસ કઈ રીતે આપણે લઈએ છીએ એના ઉપર આધાર રાખે છે. હવે જયારે સમૂહમાં કરીએ છીએ ત્યારે કેવી રીતે કરવું, કારણ કે આપણે સામૂહિક ક્રિયા કરતા હોઈએ છીએ, ઘણી બધા આપણને સૂત્રો નથી આવડતા, અથવા તો સંઘની અંદર હોઈએ તો સમૂહમાં કરવાનો એક મહિમા પણ છે. તો એ વખતે જે છે આપણે થોડુંક, કારણ કે સમૂહની અંદર હંમેશા સાથે ચાલવું પડે, તો લગભગ આપણે જે છે કે ભાઈ મેક્સિમમ કેટલો ટાઈમ અપાતો હોય છે કે લોકો લેતા હોય છે, કારણ કે આપણે ત્યાં જે છે ને એ પછીનો સૂત્ર બીજો એ ધ્યાન રાખે કે બધાનો કાયો સર્ગ થઈ જાય પછી હું બોલું, તો થોડોક અંદાજો આપણને આવી જાય. તો એ રીતે થોડુંક ફાસ્ટ આપણે કરવું પડે છે, કરવું ન જોઈએ પણ કરવું પડે છે. એટલે આપણી રિધમ અને આપણો એક ટાઈમ દ્રષ્ટિ એ છે એ આપણે નક્કી ત્યાં આગળ માઇન્ડફુલી કરી લેવાનું. પણ ક્યારેક પછી બધાની સાથે રહેવા માટે થોડુંક વધારે ઝડપ પણ કરવી પડે. હવે આપણું કોન્શિયસ, આપણું મન જો આપણને એલાઉ ન કરતું હોય તો આપણે નહીં કરવું જોઈએ, ભલે આપણું કાયોસર્ગ થોડોક મોડો પૂરો થાય, કશો જ વાંધો નહીં, એમાં કોઈ દોષ નહીં લાગે. પણ મનમાં જો ઇરિટેશન થયું, એજ્યુટેશન થયું, આ લોકો કેટલું ઝડપી કરી નાખે છે, મારે હજુ આટલું જ નથી થયું. ઘણી વખતે જે લોકોને પ્રેક્ટિસ હોય, રોજ બોલતા હોય, એ લોકો જલ્દી બોલી બી દે, શ્વાસોશ્વાસની સાથે પણ એ લોકો જલ્દી બોલી દે, એમનો શ્વાસોશ્વાસ ઉપર કંટ્રોલ બી હોય. એટલે બીજાઓની સાથે જયારે ચાલવું હોય તો એની ગતિમાં, એના કદમમાં કદમ
મિલાવવા પડે.
ધે વોક વિથ સ્પીડ, હી વોક્સ અલોન. એકલા જે ચાલે છે પોતાની સ્પીડથી ચાલી શકે, પણ બધાની સાથે જયારે ચાલતા હોય તો બધાનું ધ્યાન રાખવું પડે. સમૂહ ક્રિયાઓની અંદર થોડુંક એડજસ્ટમેન્ટ, એનું કોઈ નિશ્ચિત આપણે આવી ફોર્મ્યુલા ન કરી શકીએ કે આટલી સ્પીડ રાખવી, એ સ્પીડ ઇન્ડિવિજ્યુઅલ આપણે આપણી પોતાની નક્કી કરી શકીએ અને કરવી જોઈએ.
જય જીએન્દ્ર, વેરી સિમ્પલ ક્વેશ્ચન. યુએસએ ની અંદર લેટલી આઈ હિયર કે સમૂહ સામાયિકની પ્રથા ચાલી છે, વોટ્સ યુઅર કોમેન્ટ?
જુઓ, મેં તમને પહેલા જ કહ્યું, આઈ એમ નોટ પર્સન ઓફ કોમેન્ટ, આઈ એમ પર્સન ઓફ કોમ્પ્લિમેન્ટ.
બટ વોટ ઇઝ યોર ઓપિનિયન?
જો સંઘમાં, કોઈ પણ સંઘમાં કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કંઈ પણ કરતું હોય, મારો ઓપિનિયન એમાં કશું જ મહત્વનો નથી. કારણ કે હું કોણ ઓપિનિયન આપનાર? કોઈ જ્ઞાની પુરુષો હોય, મહાપુરુષો હોય તો બરાબર છે. બાકી હવે એક કોઈ એક સિસ્ટમ ચાલુ કરી છે, એમાં લોકો જોડાય છે, સારું કરે છે,
સારી વસ્તુ ને સુભાવ છે.
આપણે એને, એનું ઇન્ટેન્શન જે છે, જયારે બીજાને જોવાના બી હોય, પહેલા તો બીજાને જોવું જ ન જોઈએ. આપણે આપણો માર્ગ નક્કી કરવો જોઈએ. આપણને લાગે મારે આમાં ભણવું છે, ઇટ ઇઝ ઓકે, અધરવાઇઝ યુ વિડ્રો, યુ ડુ યોર ઓન. પણ કદાચ આપણે ભણવું હોય તો એના ઇન્ટેન્શન. અને ક્યારે પણ પ્રભુનો માર્ગ એમ કહે છે કે કોઈના કોઈ શુભ ભાવથી કંઈ પણ કરતું હોય તો એના ઇન્ટેન્શનમાં ડાઉટ નહીં કરો. એટલે એ ઇન્ટેન્શન એનું સારું છે, પછી સમૂહની અંદર, ગ્રુપની અંદર થોડા પ્રોબ્લેમ થવાના, થોડુંક એ બધું થવાનું. જો ગઈકાલે આપણે જન્મ મહોત્સવની, એટલે જન્મ વાંચનની ઉજવણી કરી, સેલિબ્રેટ કર્યું, સેલિબ્રેટ. અને જ્યારે તમે સેલિબ્રેટની સેન્સમાં જાઓ છો, ત્યારે પછી થોડીક ત્યાં આગળ આપણી પર્સનાલિટી, એક્ઝિબિટ પર્સનાલિટી બની જાય છે, બીજા મને જુએ એ બની જાય છે. અને ધર્મનો માર્ગ, આરાધનાનો માર્ગ એ ઇન્ડિવિજ્યુઅલ માર્ગ છે. બીજા મને જોઈને શું વિચાર છે કે શું કરશે એ નથી કરતા આપણે, એ કરવાનું નથી ત્યાં આગળ. એટલે શુભ ભાવથી, અને ઘણી વખતે આ બધું જે છે ને, જો સમૂહમાં ત્યાં ઘણી વખતે બધા એકલા કરી શકતા નથી હોતા, સમૂહમાં કરવાની થોડી પ્રેરણા પણ મળે, ચલો ભાઈ આપણા બધા કરે છે, આપણે પણ એમાં જોડાઈ જઈએ. હું એકલો કરતો કરવાનો વિચાર કરું તો મારા મનને મક્કમ કરવું પડે કે હું કરું, મારાથી થશે નહીં થાય, જવા દો ને, હવે કાલે કરશું. આ તો ફિક્સ હોય કે આ દિવસે બધા ભેગા મળવાના છે. મારું મન ન હોય, થોડુંક ઓછું હોય તો પણ હું જઈને ત્યાં જોડાઈ જાઉં, એનો એક બેનિફિટ તો ચોક્કસ મળે જ છે એની અંદર. પણ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે નક્કી કરવું જોઈએ કે મને એમાં લાભ થાય છે કે નથી થતો. મને લાભ થતો હોય તો બરાબર છે, કારણ કે અલ્ટિમેટલી આ માર્ગ જે છે ને એ એકલાનો છે.
સાથે બોક્સમાં જવાના નથી,
સાથે તો અરે અહીંયા આગળ સાથે રહેવામાં પ્રોબ્લેમ છે, તો સાથે જવાની અંદર તો કેટલો પ્રોબ્લેમ થશે, અને મોક્ષમાં તો અનંત આત્માઓ છે, અહીંયા એક જણની સાથે શાંતિથી રહી શકતા નથી, તો મોક્ષની અંદર તો અનંત આત્માઓ છે, એની સાથે રહેવાની તૈયારી કેવી કરવી પડશે? એટલે એક જણની સાથે અત્યારે શાંતિથી રહીએ એ બહુ જ જરૂરી છે અત્યારે.
થેન્ક યુ.
આભાર કહેવા મુજબ
માંગલિક કરીએ આપણે. નમો હરિયંતાનં, નમો સિદ્ધાનં, નમો આયરિયાણં, નમો વજ્જાયાણં, નમો લોયે સભસાહુણં, એસો વંજનોકારો સભભાવપણાસણો મંગલાનં ચ સભ્યસીં પરમંગવૈ મંગલં. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતેદિં ધરણેન્દ્રવેદુત્યા પદ્માદેવી યુતાયતી શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિને. ઓમ હ્રીં મૃડગાલ વૈતાલ સર્વાદી વ્યાધિનાશિને. વ્યાજાખ્યા વ્યયાખ્યા પરાજિત યાંગિત તિષ્ટાંબાલય ગ્રહ્યક્ષૈ વિદ્યાદેવી વિરંબિત. ઓમ સિયાઉસા નમસ્તત્ર ત્રૈલોક્યો નાથતાં. ચતુષ્ટી સુરેન્દ્રાસ્તે વાસંતિ છત્ર ચામરૈ. શ્રી સંકેશ્વર મંડન પાર્શ્વિન પણત કલ્પત ભૂકલ્પ. ચૂરે દુષ્ટભ્રાતં પુરૈ મે વાંછિતં નાથ. અંગૂઠે અમૃત વસે ભંડાત. શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વાંછિત ફલ દાતા. ઉપસર્ગા ક્ષયં યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં પ્રદાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનં. પરમાત્માની આજ્ઞા સુધી કહેવાયો તો ઈચ્છામી દુઃખડમ જય જિનેન્દ્ર.
બહુ બધું.